राम प्रेम अतिशय न बिछोही। भगवान नो प्रेम एटलो बधो दृढ़ छे, गाढ़ छे कि ए प्रेम ने कारणे अत्यंत वियोग थयो ज नहीं। प्रेम हमेशा पोताना मां बन्यो रहे तो परमात्मा नो वियोग क्यारे थई शकतो ज नथी। राम प्रेम अतिशय न बिछोहे, एवो गाढ़ प्रेम होय कि परमात्मा मारा पोतामां छे ज, कि एने कारणे पोते एनाथी जुदो नथी ज। प्रेम न बिछोहे, ए प्रेम ने छूटवा ज न दे, प्रेम थी ए छूटी ज न सके। बिछो एटले एनो वियोग, वियोग क्यारे पण थाय ज नहीं। केम के प्रेमनी साथे सतत स्मृति रहे छे, अने सतत स्मृति ने कारणे स्वरूप पोतानामां उपस्थित बनेलू ज रहे छे। अने एटला माटे ज कहू के अर्ध क्षण अलगो न थाय, सूता बैठा जोता जागता। आ अवस्था 8 पौर 64 घड़ी रटन करे जन कोई, सतत जेनी वृत्तियो ब्रह्माकार बनेली होय, आत्माकार बनेली होय, अने एनी अंदर पोतानी एटली दृढ़ता होय, प्रेम होय, केनो वियोग क्यारे संभवी शके ज नहीं। एनु अस्तित्व हमेश ने माटे रहे छे। भले शरीर नो वियोग थाय, शरीर थी छूटा पड़ी जवाय, पोते पोताना शरीर थी छूटा पड़ी जवाय, पर जे आत्मस्वरूप छे એનાથી સહેજ પણ અળગા થવાતું નથી, કે એ તો આત્મામાંથી પરમાત્મા વ્યાપકમાં જતું રહેશે। એટલે એવા ભાવથી તુલસીજીએ અહીંયા આગાડી ભરતજીને માટે પણ એટલો સરસ ભાવ મૂક્યો કે ભલે ઇન્દ્રએ ગમે એટલી માયા કરી, અને એ માયાની અંદર ક્યાં સુધી કપટ કુચાલી સિંહ સીમા સુરરાજ, કપટ અને અવળે રસ્તે ચાલવાનું એ તો હદ છે, કોની? ઇન્દ્રની। ઇન્દ્રને અવળું ચાલતા આવડે, છળકપટ પણ એટલું બધું કરે કે એની કોઈ સીમાનો પાર નહીં, એમ તુલસીજીએ એ ઉપમા આપી દીધી। તો એની વચ્ચે પણ ભરતજીનું મન પ્રભુમાં, નિજમય નિજ પ્રભુમય દેખાય જગત, ક્યાં જુદા પણ રહ્યું। એવા સદભાવ પૂર્વક તુલસીજીએ અહીંયા આખા ઉપનિષદ વેદોના વેદાંતને અહીંયા ગાડિયા એક શબ્દમાં ભરી દીધું। પ્રેમ ન બિછોહે, પ્રેમને કોઈ દિવસ વિયોગ હોતો જ નથી। એટલે ભરતજીનો પ્રેમ પર ભલે ભગવાને આજ્ઞા આપવાનો નિર્ણય કરી લીધો છે, અયોધ્યા ભરતજીને પાછા જવાનું છે, ભરતજી પ્રેમ આધીન થઈને ચિત્રકૂટ આવ્યા છે પ્રભુ પાસે, પણ છતાં એ બીછો પાછા જવાનો એ સહેજ પણ અનુભવવાનો નથી। એને કે છે કે ભલે ઇન્દ્રને જે કરવું હોય, કાક સમાન પા કરી પૂરીતી, આવા વૈકુંઠમાં રહેવા વાળો દેવોનો રાજા છતાંય કાક સમાન, કાગડા જેવી વૃત્તિ, ચંચળ, જેને કહેવાય કે અધો વૃત્તિ, અને ક્યાંય પણ સારું જોયાથી એને સહન ન કરી શકે। તો આવો રામનો પ્રેમ ભરતજીની અંદર અતિશય જોયો, અને એને કારણે ભરતજીને વિયોગ થવાનો જ નથી, એ પ્રકારનો આખો ભાવ બનેલો રહ્યો છે। ભગવાનને પ્રેમથી જીતી લીધા છે, ભગવાનના પ્રત્યે પ્રેમને કોઈ એવો ને એવો જ બનેલો રહ્યો, ભય ઉચાટ બસ મન સ્થિર નાય। પણ સમાજની અવસ્થા કઈ છે? ઉચાટ છે, ભય પણ છે, અયોધ્યાનું શું થશે, ઘરનું શું થશે, પરિવારને કોણ સાચવશે, આવો ભય છે। ભગવાન થી જુદા પડવાનો ઉચાટ છે કે અરે 14 વર્ષ સુધી ભગવાન થી વિયોગ સહન કરવાનો કેવી રીતે અશક્ય છે. એટલે મનની અવસ્થા એવી બની ગઈ, એક બાજુ અધ્યાસ ને આસક્તિ છે અને બીજી બાજુએ ભગવત પ્રેમ છે. તો અધ્યાસ પણ ખેંચી રહ્યો છે, ભય છે, અને પ્રભુ પ્રત્યેનો વિયોગ પણ થઈ રહ્યો છે, ઉચાટ છે. કોણ કયું સ્વીકારવું અને શાનો ત્યાગ કરવો? પણ ભય, ઉચાટ, બસ મન સ્થિર નથી, મનની અસ્થિરતા માણસને એવો દ્વિધામાં મૂકી દે છે કે વાત ના પૂછો. અને એ દ્વિધા એને નિર્ણય લેવા દેતી નથી. ને પરિણામ શું આવે છે? છન બન રુચિ, છન સદન સુહાય. ઘડીકમાં માણસનું મન વ્યાકુળ થાય અને વિહ્વળ થાય, એટલે શું કરવું, ક્યાં જવું, કેમ, કઈ બાજુ, એનું એના મનની અંદર નિર્ણય ના લઈ શકે. છન બન, છન ઘર, સદન સુહાય. ઘડીકમાં ઘર પ્રત્યે આકર્ષણ થાય છે, ઘડીકમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ આકર્ષી રહ્યો છે, રુચિ બંને તરફ છે. કેટલો સરસ શબ્દ આપ્યો છે, છન બન રુચિ, છન સદન સુહાય. ક્ષણિકમાં વનમાં કે ચલો ભગવાનની સાથે રહીશું, જે થવાનું છે થશે, પણ નાના ઘર તો પાછું યાદ આવે, એટલે પાછું ઘર તરફ વૃત્તિ જાય. એટલે મનની કોઈ પણ સાચી અવસ્થા કોઈ પણ વ્યક્તિ નિર્ણય નથી કરી શકતો, અવસ્થા રહી શકતી નથી. ત્યારે મન ઉપર વિશ્વાસ ન રાખીએ, મન કો કયો ન માનીએ. તો આ અવસ્થામાં ભગવાનને સાથે રાખ, ભગવાનની સાથે રહેવું કે ઘેર પાછા જવું, નિર્ણય કોઈની પાસે નથી. ભરતજીને માત્ર એટલી જ ખબર છે, પ્રભુ મને જે આજ્ઞા આપે એ પ્રમાણે જ મારે કરવાનું છે. સિર ધરીએ રામ રજાઈ, ભગવાન જે આજ્ઞા આપશે એ જ મારે કરવાનું છે. એટલે એ પણ નથી જાણતા. પ્રસ્તાવ તો ઘણા આવ્યા, વિકલ્પો ઘણા મુકાયા કે બધાય ભાઈઓ પાછા ફરે, હું કાયમને માટે વનમાં જઉં. શત્રુઘ્ન અને લક્ષ્મણ પાછા ફરે, અને જો ભગવાનને વનમાં જવું તો હું જ વનમાં સેવામાં આવું. આવા ઘણા વિકલ્પો જુદી જુદી રીતે મૂક્યા છે નિર્ણયના, પણ એ બધા નિર્ણયને પછી આખરે ભગવાનને સોંપી દીધા છે. આપને જે નિર્ણય લેવો હોય તે લઈ શકો છો. આપ અયોધ્યા બધાને લઈને સાથે પાછા જાઓ, હું કાયમને માટે વનમાં જઉં. કદાચ આપની ઈચ્છા હોય તો આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. તો આ ભાવની સાથે ભરતજી પણ છન બન, છન સદન સુહાય, એ પણ કે મારે ભગવાનની સાથે જવાનું છે, મને આનંદ આવશે. કદાચ પાછું અયોધ્યા સાચવવા માટે જવું પડશે, પ્રભુની જેવી આજ્ઞા, પણ મન સ્થિર નહીં. આવી પરિસ્થિતિમાં દુબિધ મનોગતિ પ્રજા દુખારી, બંને રીતે દુવિધ, જેમ માણસ દ્વિધામાં પડી જાય, દ્વિધાની અવસ્થા છે મનની. દુવિધ મનોગત, દુવિધ મનોગતિ પ્રજા દુખારી, મનની ગતિ દ્વિધામાં પડેલી છે, એટલે આખી અયોધ્યાની પ્રજા દુઃખી છે. મન દુઃખમાં હોય ને ત્યારે ગમે તેવો વૈભવ અને ગમે એટલી સારામાં સારી સુવિધાઓ હોય, પણ મનને એમાં જરાય ચેન પડે, રૂચિ થાય જ નહીં. સરસ મજાના પકવાન મોટા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠ્યા હોય પણ એમાં મન જ ના હોય તો જમવા બેસાડે ને ઉપર પાતરા દોરાથી તલવાર લટકાયેલી હોય કે જમવા બધું તમે ખુબ પ્રેમથી જમજો, હા બોલો એક એક વાળિયાનો સ્વાદ આવે ખરો, એને ગમે એટલું સારામાં સારું બનાવેલું હોય અને સારામાં સારી વાનગી પીરસી હોય જમવા માંડો ચાલો, પેલી બાજુ આગ્રહ છે અને ઉપર પેલી તલવાર લટકેલી છે. એક કોળિયાના એક દાણાનો સ્વાદ એને ના ખબર પડે, જેમ તેમ કરીને ઉભો થઈ જવું, આ તલવાર પડે તે બધું જેમ તેમ રહી જાય. તો દુવિધ ગયો મનોગતિ, તો આવી દ્વિધા વાળી પ્રજા એવી નાસીપાસ છે, એટલી બધી દુઃખી છે કે શું કરવું, કોઈ નિર્ણય લઈ નથી લઈ શકતા કોઈ નિર્ણય. પણ તુલસી ઉપમા છે નહીં આપી, નદીનો સંગમ સમુદ્રમાં થતો હોય ત્યાં ગાડી નદી સમુદ્રમાં ભળવા માંગતી હોય અને સમુદ્રની હેલી એની ભરતી એના મોજા એને એટલે આમ દુવિધ નદીમાં પાછા ફરવું કે સમુદ્રમાં ભળી જવું, એમ આખો અયોધ્યાનો સમાજ જનક મહારાજ સ્વયં બધા તપસ્વીઓ ઋષિઓ, જનકજી તો જ્ઞાની છે છતાંય પણ એ આ અવસ્થામાં આવીને ઉભા થઈ ગયા. દુવિધ કહ્યું જે બે ચિત્ત થઈ ગયો હોય, ચિત્તભ્રમ થઈ ગયો હોય એને દુચિત કહ્યું, દુવિધ અને દુચિત વિભ્રમ થવું અને બંને સ્થિતિની અંદર નદીની અવસ્થા ની જેમ માણસના વિચારોની એના મનની અવસ્થા પડે, મન વહેતું છે વિચારો વહેતા છે, એટલે તુલસીજીએ એને મનને નદીની ઉપમા આપી કે હવે એને ક્યાં જવું, ક્યાં કેવી રીતે ભળવું, ભગવાનમાં ભળવું કે પાછા સંસારના વ્યવહારમાં પાછા જવું. ભગવાનમાં ભળી જાય તો ભગવાનની સાથે જ જવું પડે, પણ અયોધ્યામાં જવું પડે ત્યાં આગળ વ્યવહાર પડેલો છે, આખી જિંદગીનો આખો સંસાર પડેલો છે, એટલે સંસારે પાછા જવું કે ભગવાનની સાથે પડવું. આવા દ્વિધાવાળી અવસ્થાની અંદર દુચિત કતાવું પરિતોષ, બે ચિત્તભ્રમ થયેલાને કારણે કોઈ પણ જાતનો સંતોષ કે નિર્ણય કોઈની પાસે હાથમાં આવતો નથી.